નિર્દેશની અંદર જીવને એક ગહન વિચાર તરફ લઈ જાય. સામાન્ય સંજોગોની અંદર સામાન્ય માણસ જે વાક્ય બોલે ને એ વાક્યને આપણે અડધું સમજ્યું છે ઘણું, કેમ કે એનું બીજું વિશેષ મહત્વ હોતું નથી. એક તો એને પોતાને પોતાની વાત કહેવા માટે શબ્દ જોઈએ છે. પણ જ્ઞાની પુરુષો એક વાક્ય કે એટલે સમજી લેવું કે એક ગ્રંથ એને કેવો હોય, એક આખો ગ્રંથ કેવો હોય, એ ગ્રંથને સંક્ષેપમાં એક વાક્યમાં કહે. જ્ઞાનીનું વાક્ય એ ચિંતનનો વિષય છે અને અજ્ઞાનીનું વાક્ય એ બેધ્યાનપણે સાંભળીએ ને તોય ખબર પડે કે શું કહેવા માંગે છે, ખબર છે, મૂકને લપાવે. એને કંઈ એના ઉપર ધ્યાન આપવાનું હોતું નથી. પરંતુ જ્ઞાનીની શૈલી છે એ શબ્દની જરૂર હોય તો જ એ શબ્દનો ઉપયોગ કરે અને એ શબ્દ એને એટલા ભાવથી આવ્યા હોય ત્યારે જ એ શબ્દ કહે. એને એને ઉપયોગમય વાણી કહેવાય છે, વાણીનો યોગ અથવા ઉપયોગમય વાણી. કૃપાળુદેવે વાક્ય એક જ કીધું છે. હવે આપણે ફરીથી વિચારીએ, ઉદયને અબંધ પરિણામે ભોગવાય, ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. સામાન્ય આપણને થાય કે આમાં શું વિચારવું, હવે શું કરવું અને શું સમજવું. આખો કર્મ સિદ્ધાંત, આખો મુક્તિનો માર્ગ એ આવી સૂત્ર શૈલીની અંદર પરમ કૃપાળુ દેવે કહ્યો છે. જીવ સંસારી છે એનું કારણ શું છે? ઉદય. આજે આપણી સ્થિતિનું કારણ શું છે? ઉદય. આપણે જે અત્યારે છીએ, સુખી છીએ, દુઃખી છીએ, અરે મનુષ્ય છીએ કે તિર્યંચ છીએ, ઊંચ ગોત્રમાં છીએ કે નીચ ગોત્રમાં છીએ, શરીરે સ્વસ્થ છીએ કે રોગી છીએ, અરે સુંદર શરીર છે કે અસુંદર શરીર છે, કુરૂપ છે, આ બધાનું શું કારણ છે? તો કે આ બધા કર્મોનો ઉદય છે. સંચિત કરેલા ઉદયનું મૂર્તિમંત સ્વરૂપ એટલે આપણું જીવન. એમાં શુભ કર્મ પણ છે અને અશુભ પણ છે. આ બધાનો સરવાળો, સમુચ્ચય, આઠે આઠ કર્મ પ્રકૃતિના અનંત કર્મો, એનો સમુચ્ચય એ જે અત્યારે ઉદય વર્તે છે તેનું સ્વરૂપ, મૂર્તિમંત સ્વરૂપ આપણે છીએ. તો આપણે શું છીએ? માત્ર ઉદયનું સ્વરૂપ. અને આ શરીર જે મળ્યું છે અને સંયોગો મળ્યા છે એ ભોગવવાના કારણો છે, કર્મને ભોગવવાના કારણો છે, સાધન છે, એથી વિશેષ કશું નથી. આવો કર્મ એની સ્થિતિ પૂર્ણ થયે ઉદયમાં આવે છે એને કહેવાય છે કર્મ વિપાક. કર્મની સ્થિતિ પરિપક્વ થયે કર્મ ઉદયમાં આવે, શુભ હોય કે અશુભ. અને એક કર્મને ભોગવે કોણ? જીવ. અને એ જીવને ભોગવવા માટેનું સાધન શું, પ્રયોજન શું? જીવનું પોતાનું શરીર અને પોતાના સંયોગો. એના થકી આ જીવ સુખને દુઃખનું અનુભવ કરે છે, વેદન કરે છે. હવે ઉદય તો આવવાનો જ છે, ઉદયને ટાળી શકાતો નથી. કારણ કે પૂર્વે બંધાયેલા કર્મો એની સ્થિતિ ઉત્પન્ન થાય, પરિપક્વ થાય, એની કાળ સ્થિતિ પૂરી થાય એટલે એ કર્મ ઉદયમાં આવે, આવે ને આવે, એને કોઈ રોકી ન શકે. ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, શક્રેન્દ્ર કે જિનેન્દ્ર કોઈની તાકાત ઉદયના આવેલા કર્મને રોકવાની નથી. તો ઉદય તો છે જ કર્મનો. હવે આ કર્મનો ઉદય છે કેમ કે એની સ્થિતિ પૂરી થઈ છે, અને પૂરી થઈ એ કર્મ ઉદયમાં આવે જ છે કેમ કે એ કર્મ બંધાયા છે પૂર્વે. ઘડિયાળને ચાવી દીધી છે આપણે, અથવા તો ઘડિયાળ ક્વાર્ટઝ છે એટલે આપણે સેલ નાખ્યા છે અને ઘડિયાળમાં કાંડે બાંધી છે. હવે 9 વાગ્યા છે અને આપણને એમ થાય કે 10 ન વાગે આ ઘડિયાળમાં, પણ એ વાગવાના જ છે. શું કામ વાગવાના છે? કે ભાઈ ચાવી દીધેલી છે, ચાવી દીધી છે તો ઘડિયાળ ચાલશે જ. ચાવી દીધેલી ઘડિયાળ ચાલશે જ, એનો ટાઈમ થશે એટલે એલાર્મ મૂક્યું હશે તો વાગશે જ. એમ આ જીવનની અંદર બધી ચાવીઓ દેવાઈ ગઈ છે, આ બધા ચાવી દીધેલા રબકડા છે. હવે આમાં કેટલા વાગવા, મારા તો 12 વાગી ગયા. કોકના વેલા વાગે અને કોકના મોડા વાગે, પણ વાગવાના તો છે જ. જેની ચાવી જ્યારે પૂરી થાય ત્યારે એના 12 વાગે. ચાવી દીધેલી છે, હવે એનો હરખસોક કરવાનો નથી. એ નક્કી કરીને આવ્યા છે. કર્મનો ઉદય છે. ઉદય ભોગવ્યા સિવાય કર્મો નિવૃત્ત થવાના નથી. ઉદયમાં આવેલ કર્મો ભોગવ્યા સિવાય એ કર્મો નિવૃત્ત થવાના નથી. સિદ્ધાંતને થોડો, તત્વને થોડું સમજી લઈએ, જેટલું પકડાય તેટલું. પણ સાચું પકડાશે જો સાચા જ્ઞાનીની વાણીથી, તો આપણી જીવનની યાત્રા ઘણી ટૂંકી થઈ જશે. ઉદયમાં આવેલા કર્મો ભોગવ્યા સિવાય નિવૃત્ત થવાના નથી. જેણે એ ભોગવટાને અટકાવવાનો પ્રયત્ન કર્યો છે તો એ કર્મો ઉપશમ થયા છે, પાછા ફરીથી સમય આવે, મોકો આવે એટલે એ હાજર તો થાય જ. એનો ઉદયકાળ લાંબો સમય રોકી શકાતો નથી. માટે ભોગવ્યા વિના છૂટકો નથી. ભોગવ્યાથી જ તે કર્મ દૂર થાય છે. કર્મ ભોગવ્યાથી જ દૂર થાય છે. સાદા વ્યવહારના દાખલાની અંદર જેમ ડોક્ટર એમ કહે, સાચો જાણકાર જે છે, શરીર સાથે જેને સંબંધ છે, રોગ સાથે જે જાણે છે, એ કહે કે ભાઈ તમે આ તાવ આવ્યો છે એ આજને આજ ઉતારી દેવાનું કયો માં. રોગ છે એને અમુક સમય સુધી ભોગવો, કેમ કે એ એક નિશાની છે. એ નિશાની છે એને તમે જવા દો, એકદમ દબાવી દો. માં દબાવી દેશો તો અત્યારે કદાચ એવા ઔષધથી, એવા કારણથી, એવા ઉપાયથી એને ગમે તે કરી દે, પણ બીજું એક બકરું કાઢતા ઊંટ પેસી જશે, બીજા હાલ અંદર અનેક ઘૂસી જશે. તમે મહેરબાની કરીને આવું કહેવા. પણ આજે ક્યાં કોઈને ધીરજ છે આપણને? કોઈને અત્યારે માથું દુખ્યું તો હમણાં જ મટી જવું જોઈએ. 10 મિનિટમાં મારે હમણાં જવાનું જ, પાછું છૂટકો જ નથી, માટે મટી જ જવું જોઈએ. પણ કે એનાથી બીજા 10 દુખાવા થશે તો ત્યારે જોઈ જશે, પણ અત્યારે તો આ મટવું જોઈએ. અત્યારે આ તાવ ઉતરવો જોઈએ, અત્યારે આ દુખાવો દૂર થવો જોઈએ. જીવ જે જે પ્રકારે ટાળવાના પ્રયત્ન કરે છે તે તે પ્રકારે અનેક પ્રકારની મુસીબતો અને પીડા અને વ્યાધિ ઊભી કરે છે. જ્ઞાનીઓએ એટલા માટે સૂત્ર આપ્યું છે કે તારે રોગનું ને બીજું જે કરવું હોય તો કરજે, પણ કર્મને ટાળવા નહીં, કર્મને ભોગવવા. કર્મને ભોગવવા. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. કર્મ ટાળવા માટે આત્મસિદ્ધિની અંદર આ સૂત્ર આપ્યું કે કર્મ તો ભોગવીને જ દૂર થાય. ભગવાન મહાવીર દીક્ષા પર્યાયની અંદર પ્રવેશ કરે છે અને ઇન્દ્ર મહારાજા એને કહે છે, ભગવાન આવતા કાળની અંદર અનેક પ્રકારના પરિસ અને ઉપસર્ગનો ઉપદ્રવ છે. કયો તો હું હાજર રહું સેવામાં, અને આ કર્મના ઉદય આવી રહ્યા છે અને ભયંકર છે. કઈ નહીં તો હું મારા એક બે દેવને મોકલી દઉં, પણ ભગવાને અનુમતિ આપી નહીં એમ આપણને શાસ્ત્રકારો કહે છે, જ્ઞાની પુરુષો. ભગવાન ઇન્દ્ર મહારાજાને સમજાવે છે કે કર્મનો ઉદય કોઈથી ટાળ્યો ટળે એમ નથી. જો કર્મો અશુભ ઉદયમાં આવવાના હશે તો આવશે જ, અને મારે પણ એ કર્મથી નિવૃત્ત થવું છે. જ્ઞાનીની દ્રષ્ટિ શું હોય? કર્મથી નિવૃત્ત થવાની. અજ્ઞાનીની દ્રષ્ટિ શું હોય? કર્મને ટાળવાની. બસ એ આવવા જ ન જોઈએ, બસ એ આવવા જ ન જોઈએ, બસ એ આવવા જ ન જોઈએ. પણ જ્ઞાનીની દ્રષ્ટિ કર્મથી નિવૃત્ત થવાની હોય, કે કર્મ આવે એનું નિવર્તન કરવું. આ જ્ઞાનીની દ્રષ્ટિ. જ્ઞાનીને અજ્ઞાનીની અંદર ફરક દેખી તો ફરક. એક કર્મને નિવૃત્ત કરવા માટે એનું લક્ષ્ય હોય છે કે જ્યાં સુધી આ પૂર્ણપણે નિવૃત્ત ન થાય ત્યાં સુધી મારો સંસાર સમાપ્ત થવાનો નથી. કારણ કે મેં બાંધેલા છે પૂર્વે, અને જો એનો વિપાક હું નહીં ભોગવું તો કંઈ મારા માટે બીજો ભોગવવાનો નથી. આનો કંઈ પાવર ઓફ એટર્ની ન લખી દેવાય, એની કંઈ ઓથોરિટી કોઈ ન અપાય. એ તો જાતે જ ભોગવવા પડે. પોતાનું દુઃખ પોતાએ ભોગવવું પડે છે. એકત્વ ભાવના 12 ભાવનાની અંદર છે, એમાં ખૂબ વ્યવસ્થિત રૂપની અંદર આ વાતને જ્ઞાનીઓએ સમજાવી છે કે એકલો છે આ જીવ, એનું સ્વરૂપ સંસારમાં એકલો છે. 14 રાજ લોક હોવા છતાં, અનંતા અનંત જીવો હોવા છતાં આ જીવ એકલો છે. કર્મ એકલો બાંધે છે, સંસારમાં પરિભ્રમણ એકલો કરે છે, અને દુઃખનો ભોગવટો પણ એકલો કરે. અને જ્યારે સાધના કરે છે ત્યારે એકલો સાધના કરીને મુક્તિના માર્ગે પણ એકલો જાય છે. આ એનું એકત્વ સ્વરૂપ, એને સમજી લેવું જોઈએ. અને એટલા જ માટે થઈને એ જ્યારે આવી કોઈ પણ પ્રકારની સ્થિતિ હોય તો એ વિચાર કરે છે કે મેં કર્મ બાંધેલા છે, મારે ભોગવવા જોઈએ. એટલે પરમ કૃપાળુ દેવે બે વાક્ય આપ્યા, તારા દોષે તને બંધન છે. એ સંતની પહેલી શિક્ષા છે. એક વાત મગજમાં બેસી જાય તો, તારા દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. પછી પોતા ઉપરની વાત કરી કે પોતાને અત્યારે જે કંઈ વ્યવહાર પ્રપંચમાં પસાર થવું પડે છે, આવી જ્ઞાન દશા છે, અંતરમાં નિર્ગ્રંથપણું છે, અને છતાંય આ વ્યવહારની અંદર પોતે અટવાયા છે, તો કે દોષ અમારો છે, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. બોલો, આવો સમર્થ જ્ઞાની જેના આધાર ઉપર જગતના જીવો મુક્તિની સાધના કરે, એ પુરુષ પણ પોતાના કર્મ પ્રત્યે એની દ્રષ્ટિ શું છે? કે દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે, માટે અન્યને દોષ દેવો ઉચિત નથી. મારા સંસારની અંદર, મારા જીવનમાં, મારા વ્યવહારમાં મને કોઈ પ્રતિકૂળતા લાગે છે, મને ગમતું નથી, મારી પસંદગીનું કંઈ થતું નથી, જે કંઈ હોય તે દોષ કોનો? બસ દોષ મારો છે. જગતના આટલા અનંત જીવો છે, આમાં કોઈનો ખરો? કોઈનો નથી. તો હવે એ દોષ જ્યારે ઉદયમાં આવ્યો છે ત્યારથી એને નિવર્તવાનો વિચાર કોણ કરે? કોણે કરવાનો? પોતે જ કરવાનો. કર્મક્ષયની સાધના કોણ કરશે? પોતે. કારણ કે કર્મબંધનું પાપ કોણે કર્યું? પોતે. માટે કર્મક્ષયની જવાબદારી કોની? પોતાની. સંભાવ કેમ આવતો નથી, સંભાવમાં કેમ રહેવાતું નથી, એનું કારણ જ્યાં સુધી આ જીવને પરમા દ્રષ્ટિ છે પરમાં દોષારોપણ છે, નિમિત્ત ઉપર દ્રષ્ટિ ઠેરવીને બેઠો છે અને સ્વ તરફ દ્રષ્ટિ ગઈ નથી, કાર્ય કારણનો નિયમી જાણતો નથી, બરોબર વિચારતો નથી, વિચારે છે તો પણ અજ્ઞાનને કારણે, મોહને કારણે, એથી કરીને પોતાની જાતને બાકાત રાખીને વિચારે છે કે હું તો બહુ સારો સાજો મજાનો સુંદર રૂડો રૂપાળો છું, પણ દોષ આખી દુનિયાનો જ છે. અને એને કારણે થઈને જ્યાં સુધી દ્રષ્ટિમાં આ વિષમતા છે ત્યાં સુધી એ પોતે સ્વકેન્દ્રિત થતો નથી, ત્યાં સુધી એના પ્રયાસો પોતા તરફ થતા નથી. અને જેની દ્રષ્ટિ બાહ્ય તરફ જ છે કે દુનિયા આખીને સુધારી દઉં, દુનિયા આખી મને નડે છે, કાંઈ એનો નાશ કરી દઉં તો જ હું સુખી થાઉં, પાગલપણ ગાંડપણ કોઈ બેહદ છે. જગતમાં કોઈ નડતું નથી, દોષ અમારો છે, કર્મ અમે બાંધ્યા છે. હવે એનું સૂત્રમાં આ ઉદય છે, આવેલા ઉદય આવેલા કર્મો પોતાએ જ ભોગવવા પડે, એમાં બીજો કોઈ ભોગવી શકે નહીં. આપણે આગળ સ્વાધ્યાય કરી ગયા છીએ, પણ છતાંય આપણે તો અત્યારે કડીકાળના જીવો છીએ ને, એટલે આપણી સ્મરણ શક્તિ કંઈ બહુ કામ ન કરે. કૃપાળુ દેવે પત્રાંક 50ની અંદરની જે વાત કરી છે એનું એક વાક્ય ફરીથી આપણે પુનઃસ્મરણ કરીએ. જ્ઞાનીએ માન્ય કરેલું જે તત્વ તેને સંમત કરીએ. જ્ઞાનીએ જે માન્ય કરેલું, જ્ઞાનીએ માન્ય કર્યું છે, આપણે હવે સંમતિ આપવાની છે, એ આપણે સંમત કરીએ. કૃપાળુ દેવ કહે છે કે માન્ય તો કોણે કરેલું છે? જ્ઞાનીએ. હવે આપણે એને સંમત કરીએ કે ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવવા, ઉદય આવેલા પ્રાચીન કર્મો ભોગવવા, નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. નૂતન ન બંધાય એમાં જ આપણું આત્મહિત છે. જીવનું હિત છે માં સાદી સાદી વાત સમજીએ તો પછી માથાફોડ કરવાની કઈ જરૂર ખરી? તત્વજ્ઞાનના જ્ઞાની કે છે કે નવા ન બંધાય અને પ્રાચીન છે એ ભોગવવા. એને વાત 51માં પત્રમાં ફરીથી મૂકી છે. ઉદય આવેલા કર્મોને ભોગવતા આ કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. ફરીથી, ઉદય આવેલા કર્મોને ભોગવતા નવા કર્મ ન બંધાય તે માટે આત્માને સચેત રાખવો એ સત્પુરુષોનો મહાન બોધ છે. વાત પકડાય? એનું સૂત્ર અહીંયા આપ્યું આ પત્રમાં. ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. એટલે ભોગવવાના પ્રકાર બે. ઉદય આવેલા કર્મોને ભોગવવાના પ્રકાર બે. એક એવી રીતે ભોગવવા કે નવા ન બંધાય, અને બીજું એવી રીતે ભોગવવા કે એક ભોગવતા અનેક ઊભા થાય. બરોબર છે? અને એકમાં કેટલા ઊભા થાય એ પોતાની કેપેસિટી ઉપર છે, રાગ દ્વેષની. અને ન બંધાય એ એની સંભાવની કેપેસિટી ઉપર છે. જૂના કર્મો ભોગવતા નવા ન બંધાય એમાં એની સ્વભાવની સંભાવની કેપેસિટી, અને અનેક બંધાય, કેટલા બંધાય તો કે તારી રાગ દ્વેષની કેપેસિટી તારી કેટલી છે, લગાવ તું ધાર તો હાથમી નરકનું કર્મ પણ બાંધી શક, અને તું ધાર તો કર્મ નિવૃત્ત થાય અને મુક્તિનો માર્ગ ખુલ્લો થાય. અબંધ પરિણામે કાં તો ભોગવાય, જેનાથી કોઈ પણ પ્રકારનો નવો બંધ ન પડે અને કર્મ ભોગવાય, અને નહીં તો બીજું કેવી રીતે ભોગવાય? તો કે અનુબંધ પ્રમાણે પણ ભોગવાય. અનુબંધ એટલે ચેઇન ઓફ એક્શન. બંધ અને અનુબંધ અને અબંધ આ ત્રણ અવસ્થા છે. બંધ પૂર્વે પડી ગયો છે, એ બંધ અત્યારે ઉદયમાં આવ્યો છે, હવે એને ભોગવવાનો છે. ભોગવ્યા સિવાય નિવૃત્ત થઈ શકે તેમ નથી. તો ભોગવવાની બે પદ્ધતિ છે, એક અબંધની છે અને બીજી અનુબંધની છે. અનુબંધ એટલે અનંત સંસારનો અનુબંધ થયા જ કરે છે, એક ભોગવતા હજાર ઊભા કરે છે. અને આના ચક્કરમાંથી આ જીવ ક્યારેય નીકળી શકતો નથી. અને એને જ્ઞાનીઓએ અનંતાનુબંધી કર્મ કહ્યું છે. કર્મ એક હોય પણ એવું ભોગવે ડાયો થઈને કસાય ભાવથી, કે એકના ગરબો ગાય ને, એકના 21 મોરી માં અંબાજી માં મોરી બેચરાજી માં, અહીંયા એકના 21,000 કરે છે બેઠો. ભાઈ, કાં તો અબંધ પરિણામે ભોગવાય અને કાં તો અનુબંધ પરિણામે ભોગવાય. જ્યાં સુધી જીવને સમ્યક દર્શન થયું નથી ત્યાં સુધી અજ્ઞાન અવસ્થામાં રહેલો જીવ અનુબંધથી ભોગવે છે. જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે એ જીવનું અનંતાનુબંધીનો જે પ્રકાર છે, ચોકડી છે ચાર કસાયની, એનો નાશ થાય છે. પહેલી ચોકડીનો અનંતાનુબંધીમાંથી હવે નીકળી જાય છે. ક્રોધ માન માયા ને લોભ ચાર કસાય, એના ચાર પ્રકાર અનંતાનુબંધી, પ્રત્યાખ્યાને અપ્રત્યાખ્યાને સંજવલન. આપણે એ બધી ચર્ચા અત્યારે ન કરીએ, પણ પહેલો પ્રકાર અનંતાનુબંધી, જીવને અનંત સંસારનો અનુબંધ કરાવે તે પ્રકાર, તે અનંતાનુબંધી. અને અજ્ઞાન અવસ્થામાં રહેલો જીવ કર્મને ભોગવે છે, અનુબંધ પ્રમાણે ભોગવે છે. અનુબંધથી એ અનંત સંસારનો બંધ કર્યા જ કરે છે. એક કર્મ ઉદયમાં આવ્યું તો પાછો દેશ ઉભા કરી દે છે. બીજા માન છૂટો હોય ત્યાં પાછો ભાર વધારે છે. આ પ્રક્રિયા ચાલુ જ છે. એની ક્યારથી ચાલુ છે તો કે અનાદિ કાળથી ચાલુ છે. અને જ્યાં સુધી એને આ પ્રકારનું પોતાને પોતાના સ્વરૂપનું આત્મજ્ઞાન જ્ઞાનીના વચનથી થશે નહીં ત્યાં સુધી આ અનંત કાળ સુધી ચાલુ રહેવાની છે. અનાદિ કાળથી ચાલુ છે અને અનંત કાળ સુધી ચાલુ રહી શકે એમ છે. કારણ કે જ્યાં સુધી એ અનંતાનુબંધી અનુબંધના પ્રકારમાંથી નીકળો નથી ત્યાં સુધી એનો કોઈ અંત નથી. જ્ઞાની પુરુષ ફરમાવે છે, ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. જો અબંધ સિવાયના બંધ પરિણામથી ભોગવીએ તો એક ઉદય સમાપ્ત થશે, 10 ઉદય નવા ઊભા કરવાની સંભાવના ઊભી થશે. એકને મટાવતા આપણે બીજા હજારો ઊભા કરીએ છીએ. તો અનુબંધ અને અબંધ, ઉદયને ભોગવવામાં અબંધ અને અનુબંધ, તો એમાં પ્રકારની અંદર કયું તત્વ મહત્વનું છે? ભાઈ, અબંધ પ્રકારે કેવી રીતે ભોગવવા? ચાલો ને, અમને ગમે છે કે અમે ઉદયને અબંધ પ્રકારે ભોગવીએ, અમારે ભોગવવા છે, સારું. હવે અબંધ પ્રકારે ભોગવવા હોય તો કેવી રીતે ભોગવાય? સંભાવથી અબંધ પ્રકારે ઉદયને ભોગવી શકાય. અપૂર્વ અવસરમાં કહ્યું છે ને કે શુદ્ધ વર્તે સમભાવ જો. સંભાવ કેવો? ગમે તે પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય તો પણ એ પરિસ્થિતિની અંદર જીવને કોઈ પણ પ્રકારનો વિષમ ભાવ ન આવે, એને જ્ઞાનીઓએ સંભાવ કહ્યો છે. અને એ ઉદયના સંભાવને ભોગવવા માટે કૃપાળુ દેવે અપૂર્વ અવસરમાં આ ઉદયને અબંધ પરિણામે ભોગવવા એની વાત કેટલી સરસ મૂકી છે. શત્રુ મિત્ર પ્રત્યેવર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તેજસ્વભાવ જો. જીવિત કે મરણે નહીં ન્યૂનાધેકતા, ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો.
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
જગતના સંબંધોના જગતમાં જીવતો જીવ કર્મના ઉદયને આધીન છે. એ સમયે જો પોતાની આત્માની ઉપયોગની ધારાને સચેત રાખે તો જગતમાં શત્રુને મિત્ર આ ભાવ જે છે એ સમાપ્ત થાય. અજ્ઞાનજન્ય ભાવ શત્રુને મિત્ર, શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. કોઈ મારો શત્રુ નથી, કોઈ મારો મિત્ર નથી, સમભાવમાં આવી ગયો. કૃપાળુ દેવે 255ના પત્રમાં લખ્યું છે કે કોણ શત્રુ કે કોણ મિત્ર એનો કોઈ હિસાબ રાખ્યો નથી, કોઈ ખ્યાલ નથી. માન અમાને વર્તે તેજ સ્વભાવ જો. હવે જગતના માનને શું કરવું છે? માન કે અમાન સ્વભાવ એક જ પ્રકારનો હોય. કેવું માન અમાનનો સ્વભાવ એને કહ્યો છે?
બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રિત થાપી નમણે માનજો.
સમજાય છે? આપણે હેલા જતા હોય અને રસ્તાની અંદર એક અમસ્તો પોલીસ હવાલદાર જો આપણને આમ સલામ કરે તો આપણે આજુબાજુવાળાને કે જોયું એ કોણ હતું તને ખબર છે? કમિશનર હતા. શું જાગૃત શું થયું? માન જોયું. એ મોટરમાં ગયા એ કોણ હતા? આટલી ઇન્ડસ્ટ્રીનો માલિક છે. એની મહત્તા નથી કેવી, પણ એ મને નમસ્કાર કર્યો. મહત્તા કોની ગાય છે? ઓલાની ગાય છે કે પોતાની ગાય છે? શબ્દો એ ઓલાને બતાવે છે કે મેયર છો, મિનિસ્ટર છે, ધારાસભ્ય છે, એના એક નામથી ગાંધીનગરમાં હાક પડે છે. આપણને આમ કરી નાખ્યું. બોલો લ્યો મૂર્ખ, તારે એના ગુણગાન ગાવા છે કે એ દ્વારા આજુબાજુનાને એ કેવું છે? એટલે પોતાના માણસ પોતાના માનને વેદે છે, બીજાનું બહુમાન કરવામાં પણ પોતાના માનની જ પૂજા કરે છે. એ સમજાય છે? નહીં પકડાય? આ સૂક્ષ્મતા છે કે આપણને એમ થાય કે મેં તો એનું બહુમાન કર્યું. એનું બહુમાન નથી કર્યું, નાલાયકી કર્મ આ માયા છે. એનું બહુમાન એટલા માટે કર્યું છે કે એને તને નમસ્કાર કર્યા છે માટે. અને એને હમણાં કીધું હતું એ અઘોરે તો એનું બહુમાન તો કરત જો ફાટીને ધમાડે ગયો છે. આજે કાલ શું હતો એ તો મને ખબર છે, જુઓ એની ટીકામાં. તો એનું બહુમાન ક્યાં ગયું? નથી. આ જીવ સતત હંમેશા પ્રત્યેક પરિસ્થિતિમાં પોતાના માન અને અમાનને જ પોષે છે, એને જ પૂજે છે. આ સ્વચ્છંદ ક્યાં ટળે છે? આવું એનું સૂક્ષ્મ સ્વરૂપ ક્યાં સમજાય છે? હજુ દ્રષ્ટિમાં આવે તો દૂર કરવાનો પ્રયત્ન થાય ને, દ્રષ્ટિમાં જ નથી આવતું. હજી તો એમ થાય છે કે હું ક્યાંક, આપણે જ કાંઈ નહીં હોય એવું, આપણે તો કાંઈ નહીં, પણ થાય તો ખબર પડે. વંદે ચક્રી તથાપી ન મળે માનજો. આ સ્થિતિ કીધી છે. વંદે ચક્રી, ચક્રવર્તી આવીને જો તને નમસ્કાર કરે તો પણ અંદર માનનો કણિયો પણ જાગે નહીં. ચક્રવર્તી ક્યાં અને આજના છૂછા જેવા કહેવાતા લોકો સજ્જનો પ્રતિષ્ઠિત ગણશે એમાં કાં? કોઈનું કાંઈ ઠેકાણું છે? 5-25 લાખ રૂપિયા થઈ ગયા તો શું થયું એમાં? અને એને આપણને બોલાવ્યો હોય આમ બીજા કોઈને કાર્ડ નતો, 10 વાર તો આપણી વાત મહિમા જ ગાયા કરે. એને બહુ ઓછા લોકોને કહેવાનું હતું. આમ માન થોડીક વ્યવસ્થા હતી. એને બીજા કોઈને કાંઈ નિમંત્રણ ખાસ કાંઈ મોકલા નહોતા. આમ તો એના હગા ઘણા, પણ આપણને ખાસ નામ લખીને આવ્યો. હવે આ મહિલા મહિમા અને આ મલાવામાંથી કોઈ દી ઊંચો જ નથી આવવાનો જિંદગીભર સુધી. એનું જીવન આ બધાની આવી ચાપલુસી કરવામાં જ જવાનું છે. ન બોલાવ્યો તો શું? એને એના હેતુથી જ તને બોલાવ્યો, સમજી લેજે. એ હજી નહીં સમજાય કે એણે જ્યારે સિલેક્શન કર્યું છે એમાં તારી મહત્તા છે કે એનો મતલબ છે?
જેણે સિલેક્શન કર્યું છે તો સિલેક્શનના કોઈ ક્રાઇટેરિયા નક્કી કરવા જોઈએ ને. એ ક્રાઇટેરિયા નક્કી કરતી વખતે તારી મહત્તા છે કે એનું મતલબ છે? તારી મહત્તા હોય તો તું એમ કહેશ કે ઘણો મોટો માણસ છે, તો મહત્તા તો એની છે. તો મહત્તા તારી નથી, એનો મતલબ છે, એટલે તારું નામ આવી ગયું છે. ચિંતા કર માં, આ નામ જે આવ્યું છે એને ચોકડી પણ લાગી શકે કે નહીં? સહેલાઈથી લાગે, કઈ જો કઈ કામ ન હોય પછી સમજે કે ન હોય. ગરજે ગધડાને પણ કાકો, તને કાકો કીધો છે એટલે તું મોટો સજ્જન છું એમ માનવાની જરૂર નથી. સંસારની અંદરના આ ભાવ જે છે વસ્તુને સમજવા માટે જ્ઞાનીઓ કહ્યું, દ્રવ્યથી સમજો, સ્થાપનાથી સમજો, નિક્ષેપથી અને ભાવથી સમજો. કે ભાવ શું છે, આશય શું છે, હેતુ શું છે, મતલબ શું છે. જ્ઞાનીઓએ કહ્યું છે, ઓહો હો, કમઠે ધર્ણેન્દ્રે ચ, ધર્ણેન્દ્ર આમ ચરણમાં નમસ્કાર કરે પાર્શ્વનાથના અને કમઠ ઉપસર્ગ કરે તો પણ બંને તરફ જેની સમદ્રષ્ટિ છે, આવા એ છત્રછાયાવાળા નાગની છત્રછાયાનો પાર્શ્વનાથ એ સંભાવનું પ્રતીક છે. માન અમાને વર્તે તે જ સ્વભાવ જો. સંસારની અંદર આ સ્થિતિની અંદર એને કષાયો જે છે એ અનંતાનુબંધી ક્યારેય થતા નથી. બધી સ્થિતિની અંદર કૃપાળુદેવ કહે છે કે કેવી રીતે કેવું અનુબંધ નહીં અને અબંધ પરિણામે ભોગવવા, જેને સંભાવને પુષ્ટ કર્યો છે એ જ અબંધ પરિણામે ઉદયને ભોગવી શકે. જેણે કષાયોને પુષ્ટ કર્યા છે, કષાયોને જેણે આશ્રય ઉપર જે જીવે છે એ કર્મોને ક્યારેય ઉદય ભાવે અબંધ પરિણામે ભોગવી શકે નહીં. એ ભોગવે એમાં અનુબંધ સિવાય બીજું કંઈ પરિણામ આવે નહીં. આ બે સ્થિતિ સમજાય. ઉદય આવેલા કર્મોને અબંધ પરિણામે ભોગવવા, અનુબંધ પરિણામે નહીં. અબંધ પરિણામે ભોગવવા હોય તો જેટલો બને તેટલો તે સમયે આત્માને સચેત રાખીને, સંભાવમાં ઉપયોગ રાખીને જેટલો ભોગવાય એટલા પ્રમાણમાં પરિણામ હળવું થાય, ઉદય આવેલું કર્મ નિવૃત્ત થાય. આ કર્મક્ષયની પદ્ધતિ સમજાય. અને તે સમયે જીવ જેટલો કસાય ભાવની અંદર ઉતરી જાય, જેટલો એ કર્મના ઉદય સાથે જોડાઈ જાય, તદ્રુપ ભાવમય થઈ જાય, આત્માની સચેતતા ભૂલી જાય અને એકરૂપ થઈ જાય, અનુબંધની પરંપરા વધુ ને વધુ દ્રઢ થાય. આ જીવ છૂટતો નથી કારણ કે હજુ અનુબંધમાંથી નીકળો નથી. અબંધમાં પ્રવેશ તો ઘણો દૂર છે પણ અનુબંધની અંદર હજુ આવ્યો નથી. જ્ઞાની કહે છે, ઉદયને અબંધ પરિણામે ભોગવાય તો જ ઉત્તમ છે. હવે આમાં આપણી પાસે વિકલ્પ નથી. ઉદય તો છે જ, ભોગવવાનું પણ છે. માત્ર આ વાક્યમાં એક જ વસ્તુ છે કે ઉત્તમ ક્યારે, અબંધ પરિણામ રહે તો. બાકી તો વાત પૂરી થઈ ગઈ. ઉદય તો છે જ, ભોગવવાનું પણ છે જ, આજ નહીં તો કાલ. આ તો બધી વસ્તુ સમજાઈ ગઈ. તાની અંદર એક જ શબ્દ આવ્યો સમજવાનો, અબંધ. આ અબંધ પરિણામથી મારે ભોગવવું, ભોગવવા સિવાય છૂટકો જ નથી. જેમ આપણને શરીરની અંદર રોગ આવે, કંઈ પણ પ્રકારના અકસ્માત થાય અને પછી શરીરની અંદરનું કોઈ એક અંગ જાય, પછી શું કહે, હવે મારે જ આ સ્થિતિ પૂરેપૂરી મારે જ ભોગવવા સિવાય શું. એ જે દી સાચી સમજણ આવે કે હવે આમાં કાંઈ ફેરફાર થાય એમ નથી, એ ગોળીનો ફાકડો મારે પછી ઓલો કે તમે રોટલાની બદલે ગોળી ખાઓ છો, આ એ તો હવે મરીએ ત્યાં સુધી ખાવાની જ છે, તો કેવું મન મનાવી લીધું કે નહીં? મન મનાવી લીધું. એમ શરીરનું કોઈ અંગ નથી તો સમજી લો કે હવે મારે જિંદગીભર હવે કાંઈ મને કંઈ હાથ ગયો કે પગ ગયો હવે કાંઈ આવવાનો નથી, બરોબર છે ને? મન મનાવી લીધું ને. દાંત ગયા પછી કહ્યું કે મારે શેરડીની ગંડેરી ખાવી છે, મકર સંક્રાંતિ આવી છે, તો એ કે હાઠા બાઠા ખવાય નહીં, તો હવે તો કે હવે આ જન્મમાં કે શેરડી બેડી ખવાય એમ નથી, મૂક લપતો પછી રસ કાઢીને પી લે એમ બે ગ્લાસ. સ્થિતિ આજ છે. જીવ સંસારમાં આવા સમાધાન કરે છે, પણ ઉદય આવે ત્યારે એને ભોગવવાની અંદર કસાય પરિણામ નહીં કરું, મારે જ ભોગવવાના છે, મારે નિવૃત્ત કરવાનું છે. તો આ જીવને એવો સાતાશૈલ્યો છે, જીવ એવો સાતાશૈલ્યો છે, એથી કરીને એને આવું કસાયને સંભાવપણે વેદવા માટેનું ધૈર્ય પણ નથી અને સહિષ્ણુતા પણ નથી. એથી કરીને અનુબંધની અંદર ચાલ્યો જાય છે. બેઉના અંતમાં જે વસ્તુ તે છેદ્યો છેદાય નહીં, ભેદ્યો ભેદાય નહીં, બીજું વાક્ય છે એ આચારાંગ સૂત્રનું વાક્ય છે. એ આચારાંગ સૂત્રના વાક્યની અંદરનો રેફરન્સ કૃપાળુદેવે એક બે જગ્યાએ આપ્યો છે, એટલે એની અંદર કોઈએ પૂછ્યું હશે એટલે એનો એક જવાબ આપ્યો છે કે તેવો એ કયું તત્વ છે કે ભાઈ પૂછ્યું કે ભાઈ આ છેદ્યો છેદાય નહીં અને ભેદ્યો ભેદાય નહીં, તો એની અંદર એમણે એક બે જગ્યાએ એ વાત મૂકી છે. બેઉના અંતમાં રહેલ જે વસ્તુ તે છેદ્યો છેદાય નહીં અને ભેદ્યો ભેદાય નહીં. પહેલા પ્રશ્ન કર્યો હતો 118માં આંકમાં, ત્યારે કહ્યું કે આ શું છે ન છિજ્જતે, ત્યારે એને કહ્યું કે આ આટલું અધૂરું કંઈ સમજાય નહીં, પણ આચારાંગનું સૂત્ર હોય એવું લાગે છે. એ વર્ષની અંદર જ્યારે પ્રશ્ન આવ્યો હતો 118ના આંકની અંદર, કેટલું પુરુષને જ્ઞાનનો ક્ષયોપશમ અને કેટલી વાત હશે ત્યારે શું શાસ્ત્રો વંચાયા કે શું હશે, એણે ખંભાતના ભાઈઓએ પ્રશ્ન કર્યો હતો કે ન છિજ્જઈ એનો અર્થ શું થાય. એટલે કૃપાળુદેવે ત્યારે જવાબ આપ્યો છે એને 22માં વર્ષે કે ન છિજઈ એ પાઠ પૂરો લખશો તો ઠીક પડશે, પણ મારા સમજવા પ્રમાણે એ સ્થળે આત્માનું શબ્દ વર્ણન છે આચારાંગમાં અને એનો અર્થ છેદાતો નથી ભેદાતો નથી એવો થાય. અને એ પછી 25માં વર્ષે એ પત્ર લખાય ત્યારે પૂછે છે, ત્યારે કહે છે કે એ જે વાત લખી છે તે છેદ્યો છેદાય નહીં ભેદ્યો ભેદાય નહીં, એ આચારાંગની અંદર આ વાત આવે છે. બેઉના અંતમાં જીવન અને મૃત્યુ, જન્મ અને મૃત્યુ આ બેઉનો અંત થાય ત્યારે છે શેષ વધે કોણ વધે આત્મા, એ છેદ્યો છેદાતો નથી ભેદ્યો ભેદાય, ત્યાં સુધી જે છે એ બધું છેદાય છે અને ભેદાય છે. દેહ છે, હવે કોઈ પર્યાય કોઈ યોની કોઈ શરીર શરીર કોઈ પણ પ્રકારનું શરીર નથી, છેદાવા ભેદાવાથી પર છે. પોતે ક્યારે છેદાય છે ને ભેદાય છે, જ્યારે સશરીરી છે ત્યારે. અને બેઉના અંતની અંદર રહેલ જે વસ્તુ હવે જન્મ ને મરણથી પર થઈ ગયા, શું રહ્યું? કેવળ શુદ્ધ આત્મા, અને તે છેદાય નહીં ભેદાય પણ નહીં. 297 મુંબઈ 1947 આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ આરાધવા યોગ્ય છે, પણ વિચાર માર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એ વગેરે લખ્યું તે યથા યોગ્ય છે, તો પણ તે વિશે કંઈ પણ લખવાનું ચિત્તમાં હાલ આવી શકતું નથી. શ્રી નાગજી સ્વામીએ કેવળ દર્શન સંબંધી જણાવેલ આશંકા લખી તે વાંચી છે, બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા શમાય છે અને તે પ્રકાર સમજવા યોગ્ય ઘણું કરીને થાય છે, એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. આ પત્રની અંદર બે વાત મૂકી છે. આત્માર્થે કૃપાળુદેવ કહે છે બે માર્ગ છે, એક વિચાર માર્ગ છે અને બીજો ભક્તિ માર્ગ છે, પણ વિચાર માર્ગને યોગ્ય જેનું સામર્થ્ય નથી તો તેને તે માર્ગ ઉપદેશવો ન ઘટે એવું અમે જે લખ્યું હતું તે યથા યોગ્ય છે, કે ભાઈ કોઈ વિચારી શકે એમ નથી, વિચારવા માટે એવો એનો ક્ષયોપશમ જોઈએ, માત્ર મતિ જ્ઞાન ન ચાલે, વિચારવા માટે મનનો વિકાસ જોઈએ, વિચાર મનથી થાય છે, જીવના સંગણીપણાથી થાય છે. અને મન જો મૂઢ હોય, મન ઉપર કોઈ પણ પ્રકારનો કાબુ ન હોય, તો એ મન વિચારવા માટેનું સાધન છે, એ સાધન જો ન હોય, એનો વિકાસ ન હોય, એની કેળવણી ન હોય, એનો નિગ્રહ ન હોય, તો કે છે કે એવું સામર્થ્ય જીવમાં પ્રગટ થતું નથી. જ્ઞાનીઓનો બોધ તો અદ્ભુત છે, શ્રુત જ્ઞાન તો અમાપ છે, પણ જીવ વિચારી શકતો નથી, વિચારી શકતો નથી. જીવ વિચાર કરી શકે, સંગની છે, કરી શકે, પણ એ સામર્થ્ય ફોરવતો નથી. આપણે કેટલા જગતની અંદર આપણે જીવોને બધાને આપણે રોજ બરોજમાં જોઈએ છીએ ને, કે વિચારવાન જીવો કેટલા, અથવા જીવોની વિચારણામાં પ્રવૃત્તિ હોય એવા કેટલા. સામાન્ય જીવને વિચારવાનું બહુ ફાવતું નથી, એનું કારણ ગમતું. વિચારથી ઉત્તરદાયિત્વ ઊભું થાય છે, જવાબદારી ઊભી થાય છે, કે જે વિચારીએ છીએ, જે સમજીએ છીએ, એની જવાબદારી કોની? આપણી. ન વિચારીએ તો આ નોકરિયાતને જલ્દી સમજાય, હરામખોર 10,000 રૂપિયા લે પણ વિચારે જ બીજો, એ સાહેબનું કામ છે. પણ તે તું તને શું કામ બેસાડો છે? તો કે તો હું જો કાંઈ લખું મારી જવાબદારી આવી જાય. એના કરતાં સાદર વિચારણા અર્થે સાદર રજૂ, વિચારણા કોકે કરવાની, પછી તમારે જે નિર્ણય લેવો હોય લેજો, અમે એનો અમલ કરશું, અમારે કાંઈ વિચારવું નથી, કારણ કે લાગે વગે લોહીની ધાર મારા ઉપર. જવાબદારી, ઉત્તરદાયિત્વ, માણસ વૃત્તિથી જવાબદારીમાંથી છટકવાનો જીવનભર પ્રયત્ન કરે છે, પણ સંસારની જવાબદારીમાંથી તું છટકી જઈશ, પણ પરિભ્રમણની જવાબદારીનું શું થશે? પરિભ્રમણની જવાબદારી કોની? આપણે સમજીએ કે ઘરના વડીલને પૂછી લીધું એટલે કામ પૈતું, એને આપણને કીધું તું એટલે આપણે ક્યાં વિચારવું જ કઈ, પછી કોઈ કે કેમ એને નહીં ખબર પડતી હોય, મોટા છે, અમે તો બધું કીધું તું નહીં સમજતા હોય, કારણ શું? મજા આવે છે પછી વિચારવાની જવાબદારી. ઓલાએ કીધું, ભાઈ એને તને કીધું પણ તારે વિચારીને આ કરવું જોઈએ ને. વિચારવું નથી જીવને, વિચારવાની આળસ. અને જેને વિચારવાની આળસ હોય એ ગમે તે વસ્તુ પકડી લે, સારી કે ખરાબ વગર વિચાર્યા, એને હિતમાં પણ હોય અને એના અહિતમાં પણ હોય, કારણ કે વિચારીને એ પોતે જવાબદારી લેવા માંગતો નથી. અને આ કુટેવ જે આપણને પડી છે, આ શાક શેનું કરશું એ વિચારવાનું શરૂ થાય, રસોઈ શેની કરશું એ વિચારવાનું શરૂ થાય, રસોડામાં સવારથી શરૂ થાય, કારણ કે કોઈને જવાબદારી માથે લેવી નથી. છટકવું છે, બિઝનેસમાં આ શરૂ થાય, નોકરીમાં આ શરૂ થાય, સંસારના વ્યવહારની અંદર આને વિનય કહેવાય. જ્ઞાનીઓનો વિનય શબ્દ જુદો છે અને સંસારમાં વિનય શબ્દ છે. વિચાર માર્ગ જીવને સંગનીપણું પ્રાપ્ત થયું છે અને વિચાર્યા સિવાય છૂટકો નથી. કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર કહ્યું, આવા આત્માની બધી વાત અમે કરીએ, અનંત દર્શન જ્ઞાન અવ્યાબાધ સ્વરૂપ શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ. ભાઈ શું કહીએ ને, અને કેટલું કહીએ. આ આત્માનું સ્વરૂપ અમે જેટલું શબ્દથી કહી શકાય એટલું કહ્યું, હવે એથી વિશેષ કંઈ કહી શકાય એમ નથી. અને જ્યારે કહેવાની વાત પૂરી થાય છે ત્યારે વિચારવાની શરૂ થાય છે. બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ, હવે તો કહેવાનું હતું એ કહેવાઈ ગયું છે, હવે તમને વિચારીને જે અનુકૂળ લાગે એ કરો. કેટલું કીધું સાહેબ તમે, કહી તેને શું કીધું? આ 76 ગાથા કીધી અમને, એમાં શું કહી નાખ્યું તમે? જવાબ દે છે,
નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિમાં.
ઓલો પૂછે ને, સાહેબ શું કીધું હવે? થોડા દોહરા લખી નાખ્યા, એમાં બીજું કહીએ કેટલું? ઘણા તો કેટલાય શાસ્ત્રો લખ્યા છે, 3 કરોડ શ્લોક પ્રમાણે શાસ્ત્રની રચના કરી છે, આ આચાર્ય આટલી કરી છે, આની આટલી કરી છે, અને તમે તો એક હો ગાથા કીધી, એમાં શું બીજું કહીએ કેટલું, એમ તમારે શું કહેવું?
સાંભળ ભાઈ, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી, આ અમે જે કીધું એમાં તો સર્વ જ્ઞાનીનો નિશ્ચય, અનંત જ્ઞાનીઓનો નિશ્ચય અહીંયા આવીને સમાઈ જાય છે. ભાઈ આ અમે તને કીધું, એ થોડું નથી કીધું, આ કૃપાળુ દેવની શૈલી, આ શ્રીમદ રાજચંદ્રનું સામર્થ્ય, આ કાળની અંદર આ પુરુષનો પૂર્ણ બોધનું આ લક્ષણ. બીજું કહીએ કેટલું, તો કેટલું? તો કે સર્વે જ્ઞાનીનો નિશ્ચય આમાં આવે છે, આથી વધારે કઈ નથી. સહજ મૌન સિવાય હવે કઈ રહેતું નથી. સહજ સમા ધરી મૌનતા એમ કહી, આમ કહીને કે જો અમે કીધું છે એ તો બધા જ્ઞાનીઓનો નિશ્ચય કીધો છે. સહજ સમાધિમાં બસ, હવે અમે અમારી સહજ સમાધિ, હવે કહેવાનું કશું જ રહેતું નથી. વાણી મૌનપણાને ભજે છે, વાણી મૌનપણાને, શબ્દ વ્યર્થ બને છે, ભાષા સમાપ્ત થાય છે, પુદગળ પરમાણુઓ શાંત બની જાય છે, હવે કોઈ અભિવ્યક્તિ રહેતી નથી. એટલે હવે અમે અમારી અનુભૂતિની અંદર સ્થિત થઈએ છીએ, અને તું પણ તે રીતે તારી સ્વરૂપની અનુભૂતિ કર, કર વિચાર તો પામ. તું જો વિચાર કરીશ, હવે સાંભળવાનું સાંભળવાનું જ કેરા કરવું જ તારે, આ સાંભળી આવું, તે સાંભળી આવું, ઓલો કે છે એ જ કરવું છે, કે આવું જ્યારે બધા જ જ્ઞાનીઓના નિશ્ચયરૂપ જ્યારે વાત તારી પાસે આવી છે, ત્યારે જેમ અમે અનુભૂતિમાં ઉતરી જઈએ છીએ, એમ તું પણ હવે વિચાર દ્વારા તારી અનુભૂતિમાં ઉતરી, કેમ કે જો વિચાર કરીશ તો તું પામીશ આ સહજ સમાધિ. શું પામીશ? સહજ સમાધિ. એટલે વિચાર માર્ગને યોગ્ય જો સામર્થ્ય ન હોય, પણ જીવ આ સામર્થ્ય ફરવતો નથી. જીવની મુશ્કેલી એ છે કે એ વિચારનો આળસુ થઈ ગયો છે. કંઈ પણ વસ્તુ હોય તો વાંચવું નથી, તમે કહી દો અમને, કાંઈ એમાં સારાંશ આવતો હોય તો કયો, અમે સાંભળી લઈ, અમારે કાંઈ આ વાંચવું એવું કષ્ટ લેવું નથી. રેડીમેડ રેડીમેડ જોઈએ છે, અમે આ વાંચીએ છીએ તો અમને કાંઈ સમજાતું, વાત સાચી છે. જ્ઞાનાવરણીય કર્મો, એના આવરણ એટલા ગાઢ અને પ્રગાઢ છે, એમાં ઘણી વાર જીવ જિજ્ઞાસુ હોય તો પણ કોઈ બીજો એને ઉપાય હોતો નથી, કારણ કે કર્મો બહુ પ્રગાઢ છે, અને આ કર્મોના બંધને તોડવા માટે થઈ અને ભક્તિ માર્ગ છે. આત્માર્થે વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ શું કામ? કે પ્રભુ મારું વિચારનું સામર્થ્ય નબળું છે, અને તારી ભક્તિથી એ સામર્થ્ય પ્રગટ થાય, કારણ કે પ્રભુનું સ્વરૂપ કેવું છે? વિચારનું શ્રેષ્ઠ છે, વિચારોની અભિવ્યક્તિ. આ જગતની અંદર, આ દેશના દ્વારા, આ સર્વજ્ઞ પરમાત્માએ જે બોધ આપ્યો છે, એવી બોધ આપવાની ક્ષમતા અને એવી તાકાત પ્રભુ તારા સિવાય અન્ય કોઈની નથી. માટે તારો એ અભિવ્યક્તિનો, તારી વાણીમાં 35 ગુણ યુક્ત તારી વાણી છે, તો આ તારી જે દેશના છે, એ દેશના લબ્ધિ અમને પ્રાપ્ત થાય, એટલે અમે તારી ભજના કરીએ છીએ. તારી ભક્તિથી અમને તારા કહેવાનું મહાત્મ્ય સમજાય, તારા બોધનો આશય સમજાય. હે પ્રભુ, તારા બોધની બોધિ અમે પામીએ. આજ સુધી બોધ મળે છે, પણ અમે બોધિ પામતા નથી, પરિણમન થતું નથી. એનું કારણ છે કે કહેનાર પુરુષ પ્રત્યે ભક્તિની ખામી છે આપણી. અને જેને ભક્તિ હોય, જે પુરુષ પ્રત્યે, એના વચનને સમજતા વાર લાગે નહીં. જેના પ્રત્યે આપણને ભક્તિ હોય એ કહે ત્યાર પહેલા પણ વસ્તુ આપણે સમજી જઈએ કે નહીં. આપણને આપણા વડીલ પ્રત્યે આદર હોય તો આપણે હજી માત્ર કહેવા જ જઈએ કે સાનમાં સમજાઈ જાય કે નહીં, સમજી જાય છે. શું કામ સમજી જઈએ છીએ? આપણું એમના પ્રત્યેનું ભક્તિનું બળ, ભક્તિનું સામર્થ્ય કે આપણે એમને નમસ્કાર કરીએ અને કહીએ કે બાપુજી હું અહીંયા જવા માગું છું, આ કરવું છે, કે હા બેટા અથવા ના, વાત પૂરી થઈ ગઈ ને? જેના પ્રત્યે ભક્તિ હોય એને સમજતા વાર લાગતી નથી, એના આશયને પકડતા વાર લાગતી નથી. જેના પ્રત્યે ભક્તિ ન હોય એ ગમે એટલું સ્પષ્ટ કહે તોય વાત પકડાતી નથી અને ક્યાંક ઉલટી પણ પડે. ભક્તિ માર્ગ એ પ્રભુ પ્રત્યે એની પ્રતીતિ કરીને એનું જે વ્યક્તિત્વ છે, પ્રભુનું જે આત્મ સ્વરૂપ છે, એ સ્વરૂપને અવધારવાનું છે. એની ભક્તિથી એના વચન માર્ગને આપણે વિચારી શકીશું, નહીં તો આપણામાં વિચારનું સામર્થ્ય પણ એની ભક્તિ વિના ક્યારેય ઉત્પન્ન થશે નહીં. તો જ્યાં સુધી વિચાર માર્ગ ઉત્પન્ન થયો નથી પૂર્ણપણે, ત્યાં સુધી શું કરવાનું? ભક્તિ. અને આ સર્વજ્ઞતા નથી આવી ત્યાં સુધી વિચાર માર્ગ પૂર્ણ નથી આપણો, ત્યાં સુધી આપણે છદ્મસ્થ જ છીએ. માટે છેલ્લે સુધી કૃપાળુ દેવ લખે છે, 12મા ગુણસ્થાનકના અંત સુધી સત્પુરુષનું અવલંબન અનિવાર્ય છે. ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ આનું જોડાણ ક્યાં સુધી કહ્યું? તો કે કેવલ જ્ઞાન ઉપજવાના પહેલા સમય સુધી અને ક્ષીણ મોહ ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી. જીવને જ્ઞાન માર્ગની આરાધના કરતો હોય પણ ભક્તિ માર્ગ તૂટે તો જ્ઞાન માર્ગમાં અટવાઈ જાય છે. કારણ કે ભક્તિના આધાર વિના એ વિચાર માર્ગ અહમનું સાધન બની જાય, એ વિચાર માર્ગ સ્વછંદનું નિમિત્ત બની જાય. પણ જો સત્પુરુષ પ્રત્યેની ભક્તિ, પરમ પુરુષ પ્રત્યેની ભક્તિ જાગૃત હોય તો વિચાર પરિશુદ્ધ થતો જાય અને વિચાર માર્ગનું સામર્થ્ય એ ભક્તિમાંથી પ્રાપ્ત થાય છે. આવો વિચાર માર્ગ અને ભક્તિ માર્ગ જ્યારે જ્યારે આપણે આરાધના કરીએ શ્રુતની, ત્યારે શ્રુત પહેલા આવા સમર્થ જ્ઞાની પુરુષો, શ્રુત કેવડી જેવા જ્ઞાની પુરુષો સર્વપ્રથમ એનો પહેલો શ્લોક વાંચો, એટલે એમણે પરમાત્માની ભક્તિ કરી હોય. એ હરિભદ્રાચાર્ય હોય, એ કુંદકુંદાચાર્ય હોય, એ યશો વિજય હોય, કોઈના પણ ગ્રંથ વાંચો અને કોઈ શાસ્ત્ર ગ્રંથ જો આપણે વાંચ્યા હોય, હાથમાં લીધા હોય, તો પહેલો શ્લોક વાંચો એટલે ખબર પડે. પહેલા શ્લોકમાં એને આવા સામર્થ્યના સ્વામી એવા તીર્થંકર પરમાત્મા સર્વજ્ઞ જિનેશ્વરની ભક્તિ કરી હોય કે પ્રભુ તારા ચરણમાં નમસ્કાર કરીને, વંદે તવ ગુણ લબ્ધયે, હું તારા ગુણોને પ્રાપ્ત કરવા માટે થઈ અને હું તને નમસ્કાર કરી અને આ ગ્રંથનો પ્રારંભ કરું છું. આ સ્વાધ્યાયનો, વિચારનો, વિચારણાનો પ્રારંભ ભક્તિથી થાય છે. આ બંને વસ્તુ પકડી લેવી જોઈએ. જીવ એકાંતમાં આવી જાય છે, કેટલીક વાર આ સ્વચ્છંદ પકડાઈ જાય કે જ્ઞાનથી જ આપણું મુક્તિ થશે, સમજી લ્યો, સમજ્યા વિનાનું કાંઈ નહીં થાય વિચાર, પણ સમજવાનું પણ આની ભક્તિ વિના સમજાશે નહીં, એનું શું? એટલે ભક્તિ જ્ઞાનનું કારણ છે અને જ્ઞાનનું ફળ વિરતી છે. અનેક રીતે જ્ઞાનીઓએ જુદી જુદી રીતે સમજાવ્યું છે, પણ જીવ એક વાતને પકડે છે અને એક વાતને છોડી દે છે. આને કહેવાય એકાંત. જૈન દર્શન અનેકાંતનું છે, કોઈ પણ વસ્તુને એકાંતે પકડવી નહીં, એકાંતે છોડવી નહીં. અહીંયા કહે છે એ યોગ્ય છે, એ વિશે અત્યારે અમે કંઈ કહેતા નથી, અત્યારે હવે અમારે કંઈ કહેવું નથી. એટલે આગળ વાત કરી છે, એટલે જે કહ્યું 530 એમાં અનેક સંદર્ભની અંદર આ વાતને કૃપાળુ દેવે વારંવાર પુષ્ટ કરી છે, વારંવાર પુષ્ટ કરી છે. પછી લખ્યું છે, કેવળ દર્શન સંબંધી નાગજી સ્વામીએ એક આશંકા લખી છે. કેવળ દર્શનનું સ્વરૂપ શું? કેવળ જ્ઞાનનું તો જુદું છે, પણ કેવળ દર્શન વળી એથી થોડો વધારે જગતના સર્વ પદાર્થનો સામાન્ય બોધ, એ ત્રણ કાળ અને ત્રણ લોકમાં રહેલો અને દર્શનની અંદર ચક્ષુની શક્તિનો પ્રશ્ન ન હોય ત્યારે પણ એ દર્શન કેવી રીતે થાય એ વાતને, તો કૃપાળુ દેવે એ જે જવાબ લખ્યો છે કે બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકારની આશંકા સમાય છે,
ભાઈ અમુક પ્રશ્નો આપણા હોય તો ત્યાં એને સમજવા માટે થઈને બીજી ઘણી ઘણી વાત સમજાય, પછી પહેલી વાત સ્પષ્ટ થશે. એ જ્યાં સુધી સમજાશે નહીં બીજા પ્રકાર, ત્યાં સુધી જે આશંકા કરી છે તે વિષય સ્પષ્ટ થવાની સંભાવના નથી. આ કોઈ ક્રમ હોય છે જ્ઞાનની અંદર, વિચાર માર્ગની અંદર, કે પૂર્વ ભૂમિકા જો ન સમજાય તો ઉત્તર ભૂમિકા પકડાય નહીં. કૃપાળુદેવે લખ્યું છે કે ચોથા ગુણ સ્થાને કે જે નથી એ સાતમાની સ્થિતિ સમજે કેવી રીતે, અને જેને સાતમાં નથી પહોંચ્યો એ તેરમાની સ્થિતિ કેવી રીતે સમજે. આ વાતને એમણે વ્યાખ્યાન સારની અંદર આપી છે કે જીવે બહુ ઉપરનું આપણે સમજવું છે. અત્યારે આપણે સમજવું છે કે કેવળ જ્ઞાની ગોચરી વોરવા જાય કે ન જાય, જાણે તારે વોરાવવું છે ભાઈ. એ વાતને સમજવી હશે ત્યારે એનો આહાર કેવી રીતે વગેરે વગેરે અનેક છે, એના સૂક્ષ્મથી સૂક્ષ્મ ભેદો છે. પણ આજની આપણી ભૂમિકા છે એમાં એ વાત ગમે તેવો જ્ઞાની આવીને કે તો પણ પકડી શકાય એમ નથી. કૃપાળુદેવે એક બાબતમાં એક વ્યક્તિને લખ્યું સૌભાગભાઈને કે તમે જેને સમજાવવા ઈચ્છો છો એને અત્યારે સાક્ષાત તીર્થંકર આવીને સમજાવે તો પણ ન સમજી શકે એવી એની મનસ્થિતિ છે. જીવને જ્યાં સુધી પૂર્વ ભૂમિકા ન સમજાય ત્યાં સુધી ઉત્તર ભૂમિકા સમજાય નહીં. માટે એવા એવા પ્રશ્નો કાઢવા, પોતાની ચતુરાઈ દેખાડવા, પોતાનું ડાપણ દેખાડવા, આનું શું છે વાર છે એને સમજવા માટે. બીજું કંઈ પહેલાં જાણો છો? અને આવી આવી બાબતમાં જીવ કેવો અટવાય છે જીવ, આ સ્વચન છે, આ ભક્તિ વિનાનો જ્ઞાન માર્ગ છે. એટલે કે છે કે બીજા ઘણા પ્રકાર સમજાયા પછી તે પ્રકાર એટલે કેવળ દર્શનનો પ્રકાર સમજી શકાય છે એવી આશંકા હાલ સંક્ષેપ કરી. આવી આવી શંકાઓને શું કરો કે છે, સંક્ષેપ કરો ભાઈ, આવી શંકાઓ અત્યારે ઉઠાવવામાં, એવી આશંકા હાલ સંક્ષેપ કરી અથવા ઉપશાંત કરી, કાં તો એને સંક્ષેપ કર અને કાં તો એને ઉપશાંત કર, સમાવી દે. આજે મને નહીં સમજાય કંઈ વાંધો નહીં, કોઈ પણ વસ્તુ ન સમજાય તો એને ડિપોઝિટ કરી દે તારી ડાયરીમાં નોંધી લાખ, અને જ્યારે પરિસ્થિતિ આવે, સંજોગો આવે, અનુકૂળતા મળે, એવો યોગ મળે તે દિવસે એ વાત ડિપોઝિટ છે એ કાઢીને કોઈની પાસે રજૂ કરી દે. કાં તો તારી ભૂમિકા હશે કાં સમજાવનારની ભૂમિકા હશે, એનો મેળ જેથી થશે તેથી થાય. આપણો પ્રશ્ન હોય કદાચ કોઈ સમજાવી ના પણ શકે, એવું પણ બને. માટે કે છે એને ઉપશાંત કરવી, આશંકાઓને ઉપશાંત કરવી, અને એથી આગળ આ છેલ્લું વાક્ય, એને સંક્ષેપ કરી ઉપશાંત કરી હાલ તો વિશેષ નિકટ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. આશંકા દૂરની વાત કીધી, કેવળ દર્શન ને કેવળ જ્ઞાન ને એ બધું મૂકી દે, આશંકા તારી સમાધાન ન થાય તો એને બાજુ ઉપર રાખ, ઉપશાંત કરી, અને હાલ તો વિશેષ નિકટ કેવળ જ્ઞાનથી ને કેવળ દર્શનથી નિકટ કોણ એવા આત્માર્થનો વિચાર કરવો ઘટે છે. કરવું શું તો કે જે તારી સમીપમાં છે એવું આત્મતત્વ એનો પરિચય કર. કેટલી વાત, ક્યાં કેવળ દર્શનની વાત, ટોપ ઉપરની વાત, પરિપૂર્ણ વિતરાગના જે પ્રગટ થતા આત્માના શક્તિઓ ગુણો એની અંદરનું એક કેવળ દર્શન છે એની વાત ઉપરથી કૃપાળુદેવ કહે છે કે એ વાતને હમણાં ઉપશાંત કરી દે. હાલ તો વિશેષ નિકટ, તારાથી ઓલું કેવળ જ્ઞાન ઘણું દૂર છે, કેવળ દર્શન ઘણું દૂર છે, નિકટ શું છે, આત્માર્થ. મારે આત્મ સ્વરૂપ પ્રાપ્ત કરવું છે, આત્માનો અનુભવ લેવો છે, આત્મા જાણવો છે. અત્યારે મનુષ્ય પર્યાયની અંદર છું, સંઘની પણ મળ્યું છે, વિતરાગના શાસનમાં છું. આ આયુષ્ય દરમિયાન જો કરી શકાય એમ હોય, સર્વથા મોક્ષ ન થાય એની ચિંતા નથી, પણ જેનો મોક્ષ કરવો છે એવા આત્માનું દર્શન જો થઈ જાય તો સંકિત આ કાળમાં થાય કે નહીં, તો નિકટમાં નિકટ શું છે, મોક્ષ કે સંકિત, સંકિત. આત્માર્થ સૌથી નિકટ છે. માટે સ્વાર્થમાં અત્યારે સપડાયેલો જીવ